ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಶ್ರೀ ಗುರುಣಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ. આજે વિક્રમ સંવત 2067 અષાઢ વદ 14 શુક્રવાર છે. તારીખ 29/7/11. હવે મંતવ્ય આ વિભાગમાં મહાત્માઓ આપશે.
ગુરુજી કહે કે વસ્તુ પદાર્થ દુઃખદાયી નથી, પણ એમાં જે રહેલી આસક્તિ એ દુઃખદાયક છે. ઉપરાંત આ દેહ એ દુઃખદાયક નથી, પણ દેહમાં રહેલો દેહ ભાવ તે દુઃખદાયક છે. પરમાત્મા એ સુખદાયક તો છે જ, પણ પરમાત્મામાં રહેલો ભગવદ્ ભાવ એ સુખદાયક છે.
ગુરુજી કહે કે આપણે આત્મા છીએ, પણ જ્યાં સુધી આત્મભાવ ન પકડાય ત્યાં સુધી આત્માપણાનું સુખ આપણને આવતું નથી. અને બીજું, ભગવાન પ્રત્યક્ષ પ્રમાણ બધામાં રહેલા જ છે, બધે જ રહેલા જ છે, પણ જ્યાં સુધી પરમાત્માનો ભાવ આપણામાં ન જાગે ત્યાં સુધી પરમાત્માનો આનંદ આવતો નથી.
બહુ સરસ.
ગુરુજી કે આ દેહ છે એ તો ચિંતામણી તુલ્ય છે, કે આ દેહ કરીને પ્રભુ ભજાય છે, પણ દેહ ભાવ છે એ દુઃખદાયી છે, માટે દેહ ભાવ કાઢવો.
સરસ.
ગુરુજી કે આ દુનિયામાં વસ્તુ વ્યક્તિ કે પદાર્થ છે એ દુઃખદાયક નથી, પણ એમાં જે આસક્તિ છે, પ્રીતિ છે, એ દુઃખદાયક છે.
સરસ.
પછી ગુરુજી વાત કરી હતી કે જ્યાં સુધી આપણામાં થોડો પણ ધમ કપટ રહેશે ત્યાં સુધી આપણામાં ભગવાન વાસ કરીને નહીં રહે.
આપણે ધનથી તો સેવા કરી શકીએ, પણ સંતોની પોતાના હાથથી દેહથી સેવા કરવી ઘણી અઘરી છે.
બરાબર. ધનિક માણસો ધનથી તો સેવા કરી શકે છે, એને માટે એ કઈ અઘરું નહીં. હવે પૂર પહેલું ને તરંગ 57માં આપણે આવ્યા છીએ. શ્રી હરિય ભક્તિ માતા આગળ વર્ણાશ્રમ ધર્મનું નિરૂપણ કર્યું છે. ધનાઢ્ય સુમતિ ગ્રહસ્થ હે તાકે કહત હરી બાત, માત હું કે ઉપદેશ કર શાસ્ત્રવિધ સાક્ષાત. શ્રીહરિ માતા પ્રેમવતીને ઉદ્દેશીને ધનાઢ્ય સુબુદ્ધિમાન ગ્રહસ્થના ધર્મની વાત શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સ્પષ્ટ રીતે કહે છે. જ્યારે ભગવાન પરોક્ષ હોય છે ત્યારે પણ સારી સમજણવાળા ગ્રહસ્થને ભગવાનને રાજી કરવાની ભાવના ઘણી થતી હોય છે. પ્રગટ હોય ત્યારે તો થાય જ, પરંતુ જેની બુદ્ધિ સરસ છે, સુમતિ ગ્રહી લોકો, પ્રભુ પ્રત્યક્ષ ન હોય તો પણ ભગવાનને પ્રસન્ન કરવાની અંતરમાં ખૂબ ઈચ્છા રાખતા હોય છે, તો એમણે શું કરવું જોઈએ એને માટે શ્રી હરિ માતાને એમ કહે છે કે ભગવાન જે રીતે રાજી થાય તેવી વાત એમણે કરવી જોઈએ. એવી વાત હવે હું તમને કહું છું કે હે માં, સમજુ ગ્રહસ્થના ઉપર તેનો મોક્ષ કરવા ભગવાન ઘણું જ રાજી થાય એવું એણે કરવું હોય તો તેની રીત હું આપની આગળ જે કહું એ ગ્રહસ્થએ કરવી જોઈએ. તે રીત એવી છે કે સુમતિ ગ્રહસ્થ જેવી ભાવના હોય તેને અનુસારે અત્યંત સુંદર અને ઘણું જ એવું મજબૂત ભગવાન નારાયણનું મંદિર કરાવે. આ ઉપાય ભગવાન પ્રસન્ન કરવાનો. પૈસા હોય સુમતિ હોય, બેવાનું ભેગું થાય તો એણે ભગવાનનું મંદિર બંધાવવું, આવું અમલ લખ્યું છે. પ્રગટ ભગવાન હોય ત્યારે પણ ભગવાનના મંદિરો બંધાવાય છે અને બંધાણા જ છે, પણ અહીંયા આવું લખ્યું છે. પછી તે મંદિરમાં ધર્મભક્તિની અને રાધા કૃષ્ણની મનોહર મૂર્તિઓ પધરાવી, આ આધારણ સ્વામીનો ભાવ અંદર આવી જાય છે. કારણ કે ભગવાન એ વખતે ધર્મભક્તિની મૂર્તિ પધરાવી એમ એમની માતા પિતાને વાત કરતા નથી હરિગીતામાં, પણ જે આ બધા મંદિરો થયા છે ને એને અનુલક્ષીને આધારાનંદ સ્વામી બોલે છે. ટૂંકમાં ધનાઢ્ય ગ્રસ્તોએ સુંદર મંદિરો કરાવીને એમાં પ્રતિષ્ઠાઓ કરાવવી, આ રીતે પ્રભુ પ્રગટ હોય કે પ્રભુ પ્રગટ ન હોય પણ ભગવાનને રાજી કર્યાનો આ ઉપાય છે, એટલો ટૂંકો સાર સમજો. તેમજ તે મંદિરમાં વૃત્તિ બાંધવી, કહેતા મંદિરની આજીવિકા માટે, ભગવાનની પૂજાના પ્રવાહ માટે, કાયમ માટે વ્યવસ્થિત પૂજા વગેરે થાય તે સારું. ખેતર કે ધન ઇત્યાદિ અર્પણ કરવા, થાળ લખાવવા, ફિક્સ ડિપોઝિટ મૂકવી, ઠાકોરજીના ફૂલ પાનના યજમાન થવું, ઠાકોરજીને હવે દૂધ પાવાના યજમાન થવું, ઠાકોરજીને સાંજની પૂરીના યજમાન થવું, આવું બધું મોટા મંદિરોમાં હોય છે. અને આ રીતે મંદિરના ખર્ચને પહોંચી વળાય એને માટે ધનાઢ્ય ગ્રહીઓએ પોતાની શ્રદ્ધા પ્રમાણે મંદિરો સારી રીતે ચાલે, બંધ ન પડી જાય એવો આજીવિકાનો પ્રબંધ બાંધવો, તો એનાથી ભગવાન રાજી થાય છે અને મંદિર બંધ પડી જતા નથી. માટે આ પૈસાવાળાઓએ કરવું. વળી ધનાઢ્ય જે સુમતિગ્રસ્ત હોય તેણે ઝાજી દક્ષિણાવાળાઓ થોડી નહીં, અને જેમાં કોઈ પણ જીવની હિંસા ન થતી હોય એવા વિષ્ણુ યાગ આદિ યજ્ઞ વારંવાર કરાવવા, એક બે વાર નહીં, આ કરાવ્યા જ કરવું. તેમજ ભગવાનને રાજી કરવા માટે પોતાની શક્તિને અનુસારે વાવ, કૂવા અને તળાવ વગેરે કરાવવા, લો ચેકડેમો બાંધવા, એમાં ધન દેવું, પાણીની મુશ્કેલીઓ દૂર કરવી, આ ત્રણેય વસ્તુ વાવ, તળાવ અને જે બાંધવાનું કીધું કૂવા, એ જળ અભિયાનની બાબત છે. મનુષ્ય માત્રને જળ જીવન છે અને સંસારમાં એવી ઘણી જગ્યાઓ છે, ઘણા ગામડાઓ કે ત્યાં પાણીની બહેનો દીકરીઓને સમાજને ખૂબ અગવડતા પડતી હોય છે, તો એ અગવડતાઓ ગરીબ માણસોની દૂર થઈ શકે એ રીતે ધનાઢ્ય માણસોએ કૂવા બંધાવવા, ગામમાં ઘરે ઘરે નળ આવે એમ વ્યવસ્થા કરી દેવી, સરોવર બાંધવા, વાવો બાંધવી, આવી સેવા કરવી. લ્યો પૈસો આમ વાપરવો સમાજ અર્થે. સ્વામિનારાયણ ભગવાને પણ કારિયાણીમાં અદ્ભુત સરોવર બંધાવ્યા, અંદર બે કૂવા કરાવ્યા, ભીમકુંડ, રામકુંડ. સરોવરમાં પાણી ન હોય તો માણસો કૂવામાંથી પાણી લઈને પણ નાહી ધોવે અને પોતાને પવિત્ર રાખીને ભગવાન ભજે, આવું સ્વામિનારાયણ ભગવાને કામ કર્યું. બાંગરોળમાં ભગવાને પુરાતન વાવ ખોદાવીને લોકોના પાણીના દુઃખને હલ કર્યું. આ કાર્યો કરવા જેવા, આમાં ધન વાપરવા જેવું છે, ખોટું નથી, ભગવાન રાજી થાય છે આવા કાર્યને. માટે રંતીદેવનું આખ્યાન કહીને કારિયાણીમાં વિષ્ણુ યાગને અંતે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતને જાગૃત કર્યા છે કે સ્વયં પોતે પોતાનું જ કરવું એ કાંઈ માનવતા નથી, પોતે દુઃખ સહન કરીને હવના માટે સુખની વ્યવસ્થા કરી દેવી એ ખરેખર અદનો માનવી છે. તો મારા ભક્તોએ આવા મહાન, ઉદાર, સર્વને માટે હિતકારી મનુષ્ય બનવું જોઈએ. સંકુચિતતા અને કેવળ સ્વાર્થીલું ન રહેવું જોઈએ, આવી ભગવાન સ્વામિનારાયણે બહુ સરસ વાતો કરી છે. એ વાતને અત્યારે ભગવાન માતાની આગળ બીજના રૂપમાં કરે છે કે ગૃહસ્થએ આવું બધું કરાવવું અને ફળોને માટે સારા બાગ બગીચા કરાવવા. બાગ કોને ન ગમે ભાઈ, સુગંધી આવતી હોય તો હવને સારું લાગે. ગંધવાળો કોઈને ગમતો નથી. ગંદકી ન કરવી, પણ બાગ બગીચા કરવા, જેનાથી તે મોક્ષનો અધિકારી થાય છે. ધનાઢ્ય ગ્રસ્ત હોય ભગવાનને રાજી કરવા માટે જેમાં ઘી અને સાકર ઘણા જ વપરાયા હોય એવા ભોજન તૈયાર કરાવી, તેમાંથી સાધુઓને તથા બ્રાહ્મણોને વારંવાર જમાડવાને તૃપ્ત કરવા, તે મોક્ષભાગી થાય છે. એ ગ્રસ્ત મોક્ષભાગી થાય છે. પાછું પડવું નહીં આમાં. જમો જમો મારા વાપલ્યા, સમજાણું. બારેશનો દાડો હોય, શિક્ષાપતિનું લખ્યું ને, ગ્રસ્ત ધનાઢ્ય પરવણીને દિવસે સાધુ બ્રાહ્મણ જમાડવા, શ્રાવણ મહિનો હોય, આવા બધા પુણ્ય કર્મ કરવા તો ભગવાન રાજી થાય. બાકી નહીં કરો તોય કોઈ ભૂખ્યું મરવાનું નથી, ભગવાન હવનું પોષણ કરે છે. પણ આપણા પૈસા બધા પડ્યા રહે ને આપણે ગોટો વળીને મહણિયામ રાખ થઈ જઈએ એનો અર્થ શું? આજે બધા હરિભગત બહુ સમજણા છે, પોતાની સંપત્તિને ભગવાન અને સંતો ભક્તોને અર્થે બધા વાપરી જ જાય છે, કોઈને ભેગું કરવાનું તાન દેખાતું નથી. અને આત્મીયતાથી હવ એક કુટુંબની જેમ રહે છે તે જોઈને ભગવાનને અને સૌ કોઈને બહુ મોટો આનંદ થાય છે કે વાહ 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 વાહ, આવું સંપીને આવું અરસપરસ એક મેક થઈને જે જીવવું, કે નાની હોની વાત નથી, એ અક્ષરધામનું વાતાવરણ છે. અક્ષરધામમાં એ જ છે, ભગવાને હવની પ્રકૃતિઓને કોમ્પ્રોમાઇઝ કરી દીધી છે, દબાવી દીધી છે, એટલે ત્યાં એક જેવું વર્તે છે. એમ આ સત્સંગમાં પણ અક્ષરધામમાં રહેવાય એને આપણે બધા જ સુંદર મજાના પ્રયોગો કરીએ છીએ અને પ્રેક્ટિસ લઈએ છીએ. આ હળીમળી હવની હારે એક દિલ કરીને જીવશું તો અક્ષરધામમાં જરૂર આપણે આનંદિત થઈને સેવામાં જોડાઈ શકશું. અને અહીં આપણે બધા જે એકદમ પ્રેમથી રહીએ છીએ એનો મને બહુ આનંદ છે. બોલો, હવના દિલમાં બહુ ભાવ છે, દિવ્યતા બહુ છે, સમજાણું. સંતો ભક્તો માટે કાંઈક કરી છૂટવાની માવા ભગતના જેવી ભાવનાઓ અત્યારે દેખાય છે. સત્સંગનું વાતાવરણ બહુ સારું છે, સમજ્યા. ખીલેલા સુંદર ફૂલ જેવું વાતાવરણ છે. સ્વધર્મતા મે નિષ્ઠ રહીતા એસે સાધુ વિપ્ર જો કહીતા તાકે અપમાન કબૂ ના કરના મન ક્રમ બચન રેના ડરના. લ્યો, સ્વધર્મ નિષ્ઠ એવા સાધુ અને બ્રાહ્મણ એનું મન કર્મ વચને ક્યારેય અપમાન કરવું નહીં, પણ એનાથી ડરતા રહેવું. કોનાની વાત છે? વા હા, વેગમાં આવી જવું નહીં, ઉતાવળા થઈ જવું નહીં, ભખલેન ગમે એ શબ્દ કાઢી નાખવો નહીં. કારણ કે આવા પવિત્ર સંત બ્રાહ્મણના દિલને જો દુઃખ પહોંચી જાય તો આપણી સેવાન ભજન બધું બળીને રાખ થઈ જાય. એ બાપા ધોયેલ મૂળા જેવા થઈ જાય. ઘરમાં 100 કરોડ રૂપિયા પડ્યા હોય ને એને દિહાળી લાગી જાય, શું થાય? હે, તળિયું આવી જાય કે નહીં? પછી આપણા મનમાં એમ થાય, પણ જરીક જ દિહાળી અડીતી ત્યાં એટલું બધું આમ, તે ત્યાં જરીક અડે તો એમ જ થઈ જાય. ત્યાં કાગળને બળતા વાર કેટલી. હ, માટે ડરતા રહેવું એમ લખ્યું. બહુ પાણીયાળા ન થઈ જવું, ડરતા રહેવું કીધું. જો ઘણી વખત આપણને છે ને ડરવ્યો જાય છે. હા, હમ કિસી છે કમ નહીં આવું થઈ જાય ને, એટલે ગમે અને ગમે એમ બોલી નાખી ભખ લઈને. પણ બાપા ગમે અને ગમે એમ ભખ લઈને નો શબ્દ કાઢી નખાય, સંકલ્પ ન કરાય. સંકલ્પ હોય છે ને પાપ દેશ, તો વાણી તો બહુ પાપ દે. હા, એવા હોય અધર્મી કે એવા હોય મેળ વગરના, અને કદાચ આપણાથી નાના હોય તો વળી કદાચ આપણે એને ગમે તેમ વઢી નાખ્યું. પણ જે મોટા હોય, ભગવાનમય હોય, એવા જે સંતો ભક્તો છે એમને ક્યારેય દુખવા નહીં, એમનાથી હંમેશા ડરતા રહેવું. મન ક્રમ બચન રહેના ડરના, જોયું કેટલું સરસ લખ્યું. મન ક્રમ બચન રહેના ડરના, હા, એટલે કે મન કર્મ વચનને ડરતા રે હું. આવી અદભુત વાત આધારાનંદ સ્વામી કરે છે. પવિત્ર નિર્મલ સંત હી જાઈ,
પવિત્ર નિર્મલ સંત હી જાઈ,
સબ પરમિત્ર ભાવ રહાઈ,
સબ પરમિત્ર ભાવ રહાઈ.
એસે સંત આગે વાત કોઈ,
એસે સંત આગે વાત કોઈ,
કપટ છલ ન રખના સોઈ,
કપટ છલ ન.
જે સાધુ પવિત્ર અને નિર્મળ સ્વભાવના હોય, સહુના ઉપર મિત્ર ભાવ રાખતા હોય, એવા સાધુની આગળ છળ કપટ રાખવું નહીં. જોયું, એવી સરસ વાત કરે છે. આગળ વાત કરીને કે ડરતા રહેવું, ત્યાંય લખ્યું સ્વધર્મ નિષ્ઠ સાધુ અને બ્રાહ્મણ હોય. પહેલા એની વ્યાખ્યા આપી દે, પછી કે એને દુખવું અને ડરતા રહેવું. લ્યો, કેટલી સરસ વાત આવી. આપણે મૂળ જાતના જીવને પહેલેથી છળ કપટને દંભ કરવાના હેવાયા બહુ, ટેવાઈ ગયેલા જન્મો જન્મના, તે કુટેવ જાય નહીં, મારા દીકરાની કંઈક ને કંઈક તકલીફ થાય. પણ હવે તો સાવધાન રહેવું છે. સુમતિ જે તે ગ્રહસ્થ હી સુખ પર જાકું દોર, અતિ લોભ અતિ કામી હી અતિ ક્રોધ ન કોઉં ઠોર, અતિ ક્રોધી ન કોઉં ઠોર, અતિ માની ન મચ્છર રહિત, એસે હોવે જે હા તનધારી પ્રાણી માત્ર પર દયા રખે જો તે. આ ગ્રસ્ત આશ્રમીઓના ધર્મ છે. ભગવાન કહે છે કે માં સુમતિ, એવા જે ગ્રસ્ત હોય, જેને સુખી થવા ઉપર ધ્યાન હોય, જેને સુખી જ થવું હોય, વધારે પડતું સુખી થવું હોય, સુખના માર્ગે આગળ ધપવું હોય, તેણે અતિ પડતા લોભી ન થવું. પણ ગ્રહસ્થને હાવ નિર્લોભી પણ તો ન હાલે, પણ અતિ લોભી ન થવું, અને કયું અતિ કામી ન થવું. પોતાના ગ્રસ્ત આશ્રમ મુજબ સ્વપત્ની પૂરતું, પુત્રોત્પત્તિ પૂરતું, કામ સુખ ગ્રહસ્થને માટે દુઃખરૂપ નથી. પણ અતિ કામી ન થવું, અતિ ક્રોધી ન થવું, થોડું ઘણું પોતાના પરિવારને કંટ્રોલમાં રાખવા ક્યારેક કંઈક ડોળા કઢાય એનો બાદ નથી, નહીતર તો મારા ધર્મમાં કોઈ રહે નહીં. શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં એમ કહ્યું છે કે જે મોટા પુરુષ હોય એમણે અનેકના જીવને ધર્મપરાયણ કરીને ભગવાન ભેટાડવાના સંકલ્પને કર્યો હોય, અને એવા સંત જ્યારે કોઈકને મર્યાદા બારો ચાલતો કે સ્વભાવવશ થતો દેખાય અને એને જો જરાક ખીજાય ને વઢી ટોકીને નોકે તો ધર્મ મર્યાદાનો ભંગ થતો જાય અને કોઈનું હારું ન થાય. માટે એમ ખીજાઈને વઢે તે કાંઈ બાદ ગણાય નહીં એમ શ્રીજી મહારાજે વચનાવદમાં કહ્યું છે. સાધુને માટે પણ એમ વઢી ટોકીને કેમ એનો બાદ નથી એમ કીધું છે. તો ગ્રહસ્થને અતિક્રોધી ન થવું, થોડું ઘણું હવના ભલા માટે કંઈક વઢે ટોકે ખીજાય તો બાદ નથી. જોયું, અહીં છૂટાવી. મહારાજ તો બે બાજુનું બોલે, જરી ક્રોધ આવે તો એ પણ દુઃખરૂપ છે. જેમ સભા બેઠી હોય ત્યાં સર્પ નીકળે ને વાઘ આવીને હુંકારા કરે તો હવને ભાગવું પડે, એમ જરીક પણ બહુ દુઃખરૂપ છે, એમ હોય જ બોલ્યા છું. પણ પાછું એમ કીધું છે કે ધર્મ મર્યાદાને ખાતર કોઈ બળિયો ગરીબને પીડતો હોય ત્યારે એનો પક્ષ રાખવા ખાતર જરાક તમારી આંખ લાલ થાય અને તમે કોઈને કાંઈક કહો, ક્રોધ કરો, એ નડતર રૂપ નથી. કેમ જે એનો હેતુ આશય બહુ સારો છે. અને એમ તો બધા એમાં દેખાય છે. સમજાણું, એ તો મુક્તાનંદ સ્વામી જેવા સાધુ હોય તો પણ ક્યારેક ગરમ થઈને બોલ્યા હોય એવું જણાય છે, ને ગોપાલ સ્વામીમાંય જણાય છે, ને મહારાજ જેવા ભગવાન હતા એની તો લીલા કહેવાય પણ એ દેખાય છે. માટે આ બધી વાત ગ્રસ્તના ધર્મની છે કે ભાઈ એમને અતિ લોભી થવું નહીં, અતિ કામી થવું નહીં, અતિ ક્રોધી થવું નહીં, અતિ માની થવું નહીં, પણ હાવ નિર્માલ્ય થવું નહીં. સમજાઈ ગયું ને? કેટલું સરસ ભગવાન બોલે હે, કેવી અમરજ જેવી મીઠી વાત કરે છે. જેને જેમ ઘટતું હોય એમ હવે હવને માન પણ રાખવું જોઈએ, ક્યાંક ઘટતું હોય ને વઢીને કહેવું પડે, અને થોડો ઘણો ગ્રહસ્થનો જીવન ચલાવવા પૂરતો લોભય એમને કરવો પડે. સંસારી માણસ છે એટલે હાવ એમ બધું ન હાલે એટલે આ બધું રાખવાનું કીધું. પણ કોઈના ઉપર મસ્સર રાખવો નહીં, મસ્સર જરાય રાખવાની છૂટ નથી, બોલ્યા બધા થોડા થોડા રાખવા ઉપયોગી છે, પણ મસ્સર તો બિલકુલ રાખવો નહીં ગ્રહસ્થે પણ, તો ત્યાગીને રખાય જ કેમ. અને શરીરધારી પ્રાણી માત્ર ઉપર દયા રાખવી, ગ્રહસ્થ નહીં રાખવી, તો સંતો એ તો રાખવી જ જોઈએ ને. જે સારો સમજણવાળો ગ્રહસ્થ હોય તેણે પોતાના નજીકના સગપણ સિવાયની વિધવા સ્ત્રીનો આપતકાળ વિના અજાણી જોઈને સ્પર્શ કરવો નહીં. સમીપ સંબંધ વિનાની હોય ને તો જાણી જોઈને સ્પર્શ ન કરવો, અજાણીમાં ક્યાંક ભટકાઈ ગયા ગડી ગયા તો વાત જુદી છે. જે નિપુણ ગ્રસ્ત આવી રીતે રહે છે તે મોક્ષનો અધિકારી થાય છે. સરસ લખ્યો, જાણી જોઈ ન સ્પર્શ કરવો, પણ અજાણતાનું તો આમાં કાંઈ લખ્યું નથી. ક્યાંક એક ભગતે આવું વાંચેલું કે આપણે વિધવાસ્ત્રીનો સ્પર્શ કરાય નહીં, અને ભગત બહુ ધર્મનિષ્ઠ સમજાણ, અને પછી ઘરના માણસે વળી એક દી એમ કીધું કે તમે આજ બકાલું લઈ આવો, મારી તબિયત સારી નથી, શાક તે શાક લેવા ગયા. એમાં કોઈક ડોશી શાક દેતી હતી ને એમાં લેતા તેતા ડોશીને હાથ ડી ગયો, એટલે ભગતને ફળફળ થવા માંડ્યું કે વિધવાશક સધવા, વિધવાશક સધવા, અને જો હું હવે નાઈશ નહીં તો પછી આજ્ઞા મહારાજની લોપાય. બહુ ચુસ્ત ભગત મયારામ ભટ્ટ જેવા, સમજાણ, ઘણી હોફવાણી થઈ પછી છેવટે ન રહેવાનું કે નાવું કે ન નાવું. પછી પૂછ્યું કે તમે વિધવાસો સદવા તક રોયા રાંડુના, મારો ધણી બેઠો છે મને એમ છે નો પૂછે, એ ભગત ભાગ્યા. એટલે આમાં લખ્યું કે ભાઈ જાણી નડવું નહીં, આપણને ખબર હોય કે વિધવા છે તોય જાણી નડવું ઈ ન કરવું, બાકી આવું બધું પૂછી ઘાસીને સોળીને દુઃખ ઊભા ન કરવા. મહારાજ મહારાજ સમજણો, વિવેક બધા રાખવા. જે ગ્રહસ્થ સમજણા ગણાતા હોય તેણે આપતકાળ સિવાય યુવા અવસ્થામાં રહેલી એવી પોતાની માં બહેન અને દીકરી સાથે પણ એકાંત સ્થળમાં ક્યારેય સાથે રહેવું નહીં. સુગામ, તો કે તેણે મનમાં એવો દ્રઢ વિચાર રાખવો કે આપતકાલની સ્થિતિમાં પણ જેનાથી પોતાનો ધર્મ સચવાય તે રીતે રહેવું. આમાં જોખમ છે, ક્યારેક બગડી જવાય ને ખરાબ થઈ જ જાય એવું નથી, પણ ઇન્દ્રિય અંધકારને મન વિશ્વાસ કરવા જેવા નથી. જૂની હુતેલી વાસના ક્યારેક જો ભડકીને જાગી જાય તો ભડકો થઈ જાય, અને પછી જીવનભર એનું દુઃખ રહે, સમજાણો. માટે સાવધાન રહેવું. સદબુદ્ધિ વાળા ગ્રહસ્થ જેટલા હોય તેને પોતાના આત્માના મોક્ષ માટે ક્યારેય પણ આત્મહત્યા ન કરવી, કોઈ દુઃખથી થાકીને ન કરવી, માંદા હોય તો માંદગીથી કંટાળીને ન કરવી, કોઈ અપમાન કરે મેણું મારે એને અસહ્ય માનીને પણ મરવું નહીં. સૃષ્ટિ રચાણી ત્યારથી આત્મહત્યાનો સિલસિલો ચાલુ છે. અત્યારે હું જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે પણ પૃથ્વીના ગોળામાં 6,80,000,000,000 માણસો છે, એમાં કેટલાક અત્યારે ઝેર ઘોળતા છે, કેટલાક દવા લેવા જઈ રહ્યા છે, કેટલાક પંખે રાંડવું અત્યારે બાંધી રહ્યા છે, કેટલાક મરીને હૂતા છે, કેટલાક પાટામ કપાઈ રહ્યા છે, અત્યારે ચાલુ છે. આ પૃથ્વી ઉપરની જ વાત છે, બીજા બ્રહ્માંડોની નહીં. 25 સેકન્ડે કેટલાય માણસો આત્મઘાત કરે છે, આ બંધ નથી થતું ધરતી ઉપર. માટે જ્યાં હોય ત્યાં આની ના છે. વિચાર જ નહીં કરવાનો નબળો, મરવાની તો વાત જ નહીં. મરવું નહીં, કોઈને મારવાય નહીં, ગમે તે એ સિવાયનો રસ્તો કાઢો. ગોતો ગોતો મળશે, હું મુંજાઈ જવાનું. હો, પહેલાં તો વળી ઘણા ગ્રંથો એવા લખાઈ ગયા અજાણમાં, ક્યાંય આત્મઘાત કરો ભેરો જપ ખાઓ મોક્ષ થાય ને ફલાણું થાય. પછી સાજો વિચાર કર્યો ત્યારે એમ થયું કે આ રીતે જ ખોટી છે, સમજાણું. અને પછી તો કાંઈક સતી પ્રથાનો મહિમા હતો ને હરખું વિચાર્યું ત્યારે ખબર પડી કે આ એક ન કરીને આમ કરી વધારે સારું. આમાંય ઘણા સંશોધન થયા છે, આ અહીંથી સારું, આ અહીંથી સારું. સચી સી જવું સારું છે, પણ કે ઈથી સારું જો દેહ રાખીને પ્રભુ ભજીને મોક્ષ કરે ને તો ઈથી સારું. બધું સારું જ હોય પણ એના કરતાંય સારું ગોતો જ મળે, મળે હો ઓપ્શનો હોય જ. આપણે આમ શ્રદ્ધા જોઈ, પોઝિટિવતા જોઈ, સારું સારું જે માણસ સ્વીકાર્યા કરે એ માણસ ઘણો બધો આગળ વધે, ઘણો બધો આગળ વધે. એટલો બધો આગળ વધે કે સમજનારા સમજી ન શકે ને જોનારાની દ્રષ્ટિ ન પહોંચે કે આ કેટલો મહાન બની ગયો એમ. પણ હવળું લે આગળ વધે, હવળું લીધા કરે વાતે વાતે, એને તો દુઃખ બહુ આવે. જેનન આવડે અવળું લેતા, વણ તોડી વિપત જો પડે રે. સમજાણું, સમજે સવળું સોટ તો એ મોક્ષ માર્ગે દે ડોટ. ઓલા ગોવિંદ ડોહાએ વાત બહુ સરસ કરી, મને બી બહુ ગમી ગઈ. લંડનમાં એક ગોવિંદ દાદા વૈષ્ણવ ભગત, એની મુલાકાત ઈશ્વર સ્વામી વગેરે સંતે લીધી ને એણે જે વાત કરી, વેરી વેરી ફાઇન વાત. એમણે એમ કીધું કે હકારાત્મક વલણ અપનાવવાથી દુઃખ કદી રહેતું જ નથી. દુઃખ આવે જ, જીવનમાં આવે જ, જીવન દુઃખ વિના હોય જ નહીં. પણ તમે જો એને આલિંગન લ્યો ને તો દુઃખ પણ સુખ થઈ જાય. સ્વીકારી લ્યો એટલે દુઃખ દુઃખ નથી રહેતું. મિત્ર બનાવી લ્યો ને એટલે ગમે તેવો દુશ્મન હોય પણ સુખરૂપ થઈ જાય. એમ દુઃખ આપણું દુશ્મન છે, પણ એને મિત્ર બનાવી લો ને તો એ દુઃખ પણ તમારે માટે સુખરૂપ થઈ જાય. દુશ્મનને મિત્ર બનાવતા શીખવું જોઈએ. દુઃખ બધા એ દુશ્મન, પણ એને અપનાવી લો કે આવી દોષ આવે તો મારો મિત્ર બીજું શું, તો એ તમારે માટે સુખ બની જાય છે. પણ વિરોધ જ કર્યા કરો ને તો મિત્ર દુઃખરૂપ થઈ જાય. હોય સુખ જ, પણ તમે જો એનો વિરોધ કરવા માંડો ને તો એ સુખ તમારા માટે દુઃખ બને. અને દુઃખ જ હોય પણ તમે જો એને પ્રેમથી આલિંગન લઈ લો ને, આવી જા મિત્ર આવી જા, તારા વિના મને ગમતું જ નહોતું. સરસ મજાની વાત આવ્યો. સદબુદ્ધિવાળા ગ્રસ્ત, વારે વારે આમાં એમ લખે છે, સદબુદ્ધિવાળા ગ્રસ્ત હોય તેણે પોતાના આત્માના મોક્ષ માટે ક્યારેય પણ આત્મહત્યા ન કરવી. જો દુઃખને તમે સ્વીકારી ન શકો ને તો મરવાના વિચાર આવે, સમજાણો. અને મરવું એ તો હરગી જ સારું નથી, ભગવાન લઈ જાય તેથી વાત જુદી છે. તથા બીજાની હત્યા પણ કરવી નહીં. લ્યો જોયું, પોતાની ન કરવી ને બીજાની ન કરવી. જીઓ ઓર જીને દો, અને હંમેશા ધર્મમાં નિષ્ઠા રાખીને તે પ્રમાણે જ વર્તન રાખું. સુવાસિની એસી નારી હી જયતી, સુવાસિની એસી નારી. વિદ્વાના ધર્મનો આરંભ થયો. નાના એવા ઘનશ્યામ માને કહે છે કે માં જે સધવા પતિવ્રતા સ્ત્રી હોય તેણે ચપળતાને તજી દઈને ઘણા જ હરખથી પોતાના પતિને દેવ જેવો માનવો અને અતિશય પ્રેમથી તેની સેવા કરવી, આ સધવા નારીના ધર્મ છે. અભિમાન છોડીને એમણે આ રીતે રહેવું જોઈએ. વટમાન અહંકારમાં દ્વેષમાં મન ફાવે એમ રહેવાની રીતમાં જીવે તો એના પતિનો દ્રોહ કરીને બહુ ભૂંડા દુઃખને પામે છે. માટે નારી જગતને પોતાના પતિને ખૂબ ખુશ રાખવો, પતિના અવગુણ લેવા નહીં, પતિની નબળાઈ કોઈને કહેવી નહીં, એની નિંદા ટીકા મનમાંય કરવી નહીં. ભગવાને જે પતિ આપ્યો હોય તે ભગવાને જ આપ્યો છે અને મારે લાયક જ છે એમ માનીને પોતામાં દોષ હોય કાઢવાને પતિના દોષને જોવા નહીં, રાજી રાખવો પતિને. આવા સધવા સ્ત્રીના ધર્મ છે. અને વિધવા સ્ત્રી હોય તેને તત્પર થઈને પોતાના ધર્મને યથાર્થ રીતે પાળવો અને લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણમાં પતિ ભાવના રાખવી અને તત્પર થઈને તે ભગવાન લક્ષ્મીનારાયણની સેવા કરવી. ભગવાન જ મારા પતિ છે એમ વિધવાએ પરમેશ્વરને પતિ તરીકે માની લેવા અને પ્રેમથી ભગવાનની સેવા કરવી. સમજાણો, લક્ષ્મીજીની સ્વાક્ય બનીને રહેવું. વિધવા સ્ત્રીએ વ્રત અને ઉપવાસ આદિ કે કરીને પોતાના શરીરને દુર્બળ કરી દેવું અને પોતાના સંબંધી ન હોય એવા પુરુષને કટાક્ષથી જોવો નહીં. જેનો પતિ ગુજરી ગયો છે એવી જે વિધવાઓ કે જેને પતિ નથી, જે પરણી નથી, સંસાર માંડ્યો નથી, એમણે વ્રત અને તપે કરીને વારંવાર પોતાના શરીરને દમવું, બહુ શરીર પુષ્ટ કરવું નહીં. શરીર પુષ્ટ થતાં ઇન્દ્રિયો બળવાન થાય છે, પછી વિષય સુખની ભાવનાઓ અંદર ઠેકડા દે છે અને પછી એને કંટ્રોલમાં લેવા મુશ્કેલ થઈ જાય છે. માટે એમણે શરીરને કૃશ રાખવું, દુર્બળ કરી દેવું અને પોતાના સંબંધી ન હોય એવા પુરુષને કટાક્ષથી જોવો નહીં, કહેતા કુદૃષ્ટિ કદી કરવી નહીં, અવળી ભાવનાથી ક્યારેય નરહામું જોવું નહીં, કોઈ પણ પુરુષનો સ્પર્શ કરવો નહીં, ત્યાગીની રીત રાખવી, ત્યાગીની પોતાના પિતા અને પુત્ર આદિની સાથે કાયમ બોલી શકે છે આટલી અને સૂઠ છે, અતિ વૃદ્ધની સાથે બોલાય અવશ્ય કામ પડે અડાય, નાના બાળકને અડવામાં કાંઈ બાદ નથી, પશુને અડોને બાદ નહીં, એમ આવા બધા વિધવાના ધર્મ છે. વિધવા સ્ત્રી આપતકાળ સિવાય પોતાના પિતા કે પુત્રાદિકની સાથે એકાંત સ્થળમાં ક્યારેય રહેવું નહીં, સાવધાન રહેવું. અને વધુ શિક્ષાપત્રીમાં લિખ્યું છે, પોતા પાસે કંઈક ધન હોય તો તેણે જીવિકા પૂરતું હોય તો ધર્માદય ન વાપરવું, આવું બધું છે એમનું. હવે વાનપ્રસ્થિના ધર્મો આવે છે. સુબુદ્ધિમાન ગ્રસ્તે પોતાની ઉંમરનો ત્રીજો ભાગ આવ્યો છે એવું જોઈને વનમાં પ્રવેશ કરવો, ચલે જાઓ વન મેં, અર્થાત વાનપ્રસ્થા આશ્રમ ગ્રહણ કરવો. જો પોતાની પત્નીને તપમાં રુચિ હોય અને તે હારા સ્વભાવવાળી હોય, ત્યાં કંડળે એવી ન હોય, તો તેને પણ વનમાં હારે લઈ જાવી, સમજ્યા, હારા સ્વભાવવાળી હોય તો. આવું લખ્યું છે, હા. અને જો પત્નીના મનમાં તપ કરવાની રુચિ ન હોય તો ગ્રસ્ત સ્વયં એકલો જ વનમાં જાય અને ઈ દુઃખ છોકરાઓ હારું ઘરે મૂકતો જાય, ભલે માતુશ્રીની સેવા આખું કુટુંબ કરે. સમજાણું, બોલો, નબળાને તો કોઈ રાખવા તૈયાર નથી. હો, કોઈ રાખવા તૈયાર નથી. અરે, સારો સ્વભાવ હોય તો કોઈ વૃદ્ધાશ્રમમાં મોકલતું નથી. મીઠા બોલા બનો, પોઝિટિવ બનો, દાયા બનો, મદદરૂપ થવાનું શીખો. નહીં જેવી વાતમાં જ્યાં હોય ત્યાં વાંધા ઊભા કરો નહીં. સહન કરવાનું શીખો ને જરા સમજવાનું રાખો, સંસાર પણ સ્વર્ગ બની જશે. શિંગડા જ ભરાવવા સીધા એ સારું નથી. નાના નાનીનો પાર્ક ઓલ્યા પણ મુંબઈમાં અમે ગયા હતા ને, દહીસરમાં જે નાના નાની મોટો ગાર્ડન છે, એમાં એક વિભાગ છે નાના નાનીનો પાર્ક. એમાં બધા ગઢા બુઢા બધા બેહે અને પોતાના ગઢપણના સુખને કઈ રીતે આપણે હવે આગળ વધારવું એના વિચારો કરે. તો અમે વળી ત્યાં વોકિંગમાં ગયેલા તો મેં સંતોને કીધું કે હાલો ને આપણે આ વડીલો પાસે જઈએ, કાંઈક મળશે. પછી વડીલો પાસે ગયા ને જઈને મેં પ્રશ્ન પૂછ્યો કે વૃદ્ધાવસ્થામાં સુખી રહેવાનો ઉપાય હું. ત્યાં તો એક બાપા હું બોલી ન રહી અને ત્યાં ફડાક લઈને બોલ્યા, લલ્લુડી કાબુ રાખવી સ્વામીજી, લલ્લુડી કાબુ રાખવી. આ એક જ ઉપાય છે મને કે, લલ્લુડી કાબુ રાખો તો કોઈ વાંધો નહીં મને કે. હા, બોલવું નહીં, મૂંગા મરવું તો કોઈ વાંધો નથી. આ બોલ્યામાંથી બધા દુઃખ આવે. પછી વળી મેં વધારે પ્રશ્ન પૂછ્યો. મેં કીધું, માની લો કે તમે આખી જિંદગી જે કાંઈ સરખી વ્યવસ્થા કરી હોય, ગોઠવણી કરી હોય, ધન રળીને ભેગું કર્યું હોય, સારા સમાજમાં સંબંધો અને આબરૂ પ્રાપ્ત કરી હોય, અને એને જ તમારી સામે જ તમારા માણસો છડે ચોકે બધું ખતમ કરતા હોય, તો આમાં લલુડી કેમ કાબુ રાખવી? મને કે તોય રાખવી. મેં કીધું, પણ એનું બગડતું દેખાતું હોય તો? મને કે એને એને બુદ્ધિ આવશે, આવશે, બગડશે ત્યારે ભટકાઈને પાછા વળશે. પણ મને કે તમારે સુખી રહેવું હોય ને તો બોલવું નહીં. આમ વડીલોએ મને ઉપદેશ આપ્યો, જીવનભર યાદ રાખ્યા જેવું. જેમ જેમ ઉંમર વધે એમ આ ઉપદેશને પણ વધારે વધારે મગજમાં વર્તનમાં લેવો એમ. અને માણસની માણસને ગરજ ત્યાં સુધી જ હોય છે કે તે કાંઈક કામ લાગતો હોય. અને વૃદ્ધ માણસ કોઈને પછી ઉપયોગી નહીં રહેતો હોવાથી નકામો લાગે છે, બધાને બોજ લાગે છે. અને એવે ટાણે એ પાછો કાંઈક ટક ટક કરે હો તો માથામાં ઘણ જેવો લાગે. એ માટે બોલવું નહીં, સુખી રહેવું હોય તો બોલવું નહીં. સમજાણો, સુખી રહેવાનો ઉપાય બોલો માં. મહેરબાની કરીને બોલશો નહીં, પી જાઓ, બધું પી જાઓ, બધું ભગવાનને સોંપી દો. અને હા, તમને બહુ પેટ બળે ને તો ભગવાનની પાસે મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કર્યા કરજો કે અમને સદબુદ્ધિ આપો, અમનું સારું કરો. પણ ન્યા બોલતા નહીં. છે ઉપાય, એમનું ભૂલું કર્યાનો ઉપાય તમારા હાથમાં જ છે. શું ભગવાનને પ્રાર્થના કરવી? એ ઉપાય કંઈ જેવો તેવો નથી કે ભગવાન આમનું ભલું કરજો, એમને સદબુદ્ધિ આપજો, એ આવું ન કરે એનું તમે પ્રભુ કાંઈક એની વ્યવસ્થા કરજો, એ આવું વર્તે તો સારું પ્રભુ તમે એનું ધ્યાન રાખજો, દયા કરજો એમના ઉપર, એમ પ્રાર્થના કરાય. ત્યાં સીધું એની અરે બાધવું એના કરતાં ભગવાનને કહેવાય. ભગવાન જરૂર સાંભળે, યોગ્ય હોય તો સાંભળે, કરવા જેવું હોય તો કરે. સરસ ઉપાય છે કે નહીં? લ્યો બોલો. પત્ની અનુકૂળ હોય ધારે લેવી તપમાં, પડી મેળવી એને તે. આવું આવ્યું લ્યો વાનપ્રસ્થના ધર્મમાં. એકલો વનમાં જાય ને વાનપ્રસ્થના ધર્મનું પાલન કરે. આ રીતે જે વનમાં રહે તેને વાનપ્રસ્થ કહેવાય છે. તે વાનપ્રસ્થ ઉનાળાના ચાર માસ સુધી પંચાંગની તાપે. પંચાંગની એટલે શું? તો ચારેય દિશામાં લાકડા હળગાવીને કરેલા ચાર અગ્નિ અને ઉપરથી સૂર્યનો તાપ, એ પાંચમો અગ્નિ, એને પંચાંગની કહેવાય છે. એ પાંચ અગ્નિના તાપને સહન કરે તે પંચાંગની કહેવાય. કારણ કે આને વનમાં જઈને આ પાંચ અગ્નિ સહન કરવાના, અને ઓલી પત્ની ભેળી લાવે તો છ અગ્નિ થઈ જાય. સમજાણું? પંચાંગની બરોબર છે. એટલે એ અગ્નિ ઘરે રાખવો, ઘરના કોઈને ટાઈટ ન હોય. બોલો, શું અદભુત વાતું લખી છે આમાં. આમ પંચાંગની તાપ સહન કરો, શિયાળામાં ગળા સુધી પાણીમાં બેહે એમ તપ કરવું, અને વરસાદની ઋતુમાં વરસાદની ધારાઓને સહન કરવી એમ તપ કરવું, અને નિરંતર ભગવાનની નવધા ભક્તિને કરવી. એકલું તપ કાંઈ સુખદાયી નહીં, ભક્તિ કરો. ભક્તિ વનમાં થયેલા નિમાર હામો જેવા ધાન્ય અને ફળ આદિ કે કરીને યોગ્ય સમયે અગ્નિહોત્ર આદિ કર્મને નિત્ય કરતો રહે. અગ્નિહોત્રના અગ્નિને રાખવાનું વિચારીને અગ્નિને માંડીને પર્ણકોટી કરે, અને પોતે તો વાનપ્રસ્થ પર્ણકોટીથી બાર નિવાસ કરે. એને પછી ઝૂંપડી નહીં રહેવાનું. ઝૂંપડી તો અગ્નિ ઓલાઈ ન જાય પવન વાયુથી કે વરસાદથી, એટલા માટે કરવાની. આવી સરસ વાત કરી. જે વાનપ્રસ્થ કહેવાતા હોય તેણે વગર ખેડે જમીનમાં પાકેલા નિમાર અને હામો ઇત્યાદિક અન્ન અને ખડધાન્ય કહેવાય મુન્યન, એ સ્વયં લાવવા અને ફૂલ વગેરે પણ જાતે લાવ્યા હોય તેનાથી જીવિકા હરખભેર ચલાવવી. બોલો, પોતાની શક્તિ હોય એટલા વર્ષ સુધી વિચારીને જુએ, રહી શકાય તેટલા વર્ષ વનમાં રહે, અને તે પછી સંન્યાસ આશ્રમ ગ્રહણ કરે. હવે સંન્યાસીના ધર્મ. સંન્યાસ ગ્રહણ કર્યા પછી સંન્યાસીએ કેવું વર્તન રાખવું, તે કેવી રીતે વર્તવું એને એ કહું છું. સ્વસ્થ ચિત્તવાળા સંન્યાસી એક કંથા અને બે કોપીન રાખવી. કોપીન ઉપર પહેરવાનું એક નાનું ટૂંકું બહિર્વસ્ત્ર રાખવું, નાનું ટૂંકું બહિર્વાસ ઉપર પહેરવાનું કપડું, અને દંડ તથા કમંડળું પોતાની પાસે નિરંતર રાખવા. સંન્યાસીએ નારાયણ પરાયણ થવું અને ઓમ નમો નારાયણાય આવા અષ્ટાક્ષર મંત્રનો જપ નિત્ય કરવો. ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય એમ સંન્યાસીએ બોલ્યા કરવું, અને જ્યારે મન સ્વસ્થ થાય ત્યારે શ્રી નારાયણનું સ્મરણ કરીને તે જપ સાસો શ્વાસ કરવો. બોલો, ધ્યાનમાં લખી જવું. પોતાના આત્માના સ્વરૂપને શાસ્ત્રમાં કયા પ્રમાણે યથાર્થ રીતે જાણવું એને જ્ઞાન કહેવાય છે. લ્યો બોલો, લ્યો હવે આ જ્ઞાનની વાત આવવા માંડી. હા, સંન્યાસ ધર્મ આવ્યા, વાનપ્રસ્થ ધર્મ આવ્યા. હવે જીવાત્મા સ્વરૂપ જો તાકું, જાનવે શીખે નિરંતર વાકું, શ્રીહરી તાકી ભક્તિ જો તિનકું, પરમ ભાવ જૂત કરે ઇનકું, દુજે વ્યવહારિક કામ જો તાકો, ત્યાગ રખે તન મન કરવાકો, વિજ્ઞાન સો યહ જ્ઞાન કહાવે, ઇન કરી કે પરમપદ હિ પાવે. સંન્યાસીની જ વાત ચાલુ છું. પોતાના જીવાત્માના સ્વરૂપને વિશેષપણે શ્રીહરિની ભક્તિમાં પરમ ભાવયુક્ત થઈને નિરંતર જોડી રાખવું, પોતાના સ્વરૂપને ભગવાનમાં નિરંતર જોડી રાખવું, અને વ્યવહારિક કામકાજને મન કર્મ વચને છોડી દેવા. સંન્યાસીએ પછી એમાં પડવું નહીં. આવું જે જ્ઞાન તે જ વિજ્ઞાન કહેવાય છે. ભગવાનમાં પોતાનું સ્વરૂપ જોડી દેવું, ભગવત સ્વરૂપમાં નિજ સ્વરૂપને જોડી દેવું, અને વ્યવહારિક કામકાજ છોડી દેવું, આવું જે જ્ઞાન તેને જ વિજ્ઞાન કહેવાય છે. અને તેનાથી જીવ પરમ પદને કહેતા મોક્ષને પામે છે. વર્ષા ઋતુ સિવાય અન્ય કોઈ આપતકાળ સિવાય સંન્યાસીએ ક્યારેય એક સ્થાનમાં નિરંતર વસીને રહેવું નહીં. ચોમાહામાં જે સંન્યાસીના ચાતુર્માસ, બોલો, પુણ્યમથી શરૂ થયો. આપણા ચાતુર્માસ અષાઢ સુધી એકાદશીએ શરૂ થાય, ને એના અષાઢ સુધ પુણ્યમે શરૂ થાય સંન્યાસીના ચાતુર્માસ. અને એ ચાર મહિના સંન્યાસીએ સ્થળાંતર કરવું નહીં, એક જગ્યાએ રહેવું, અને કોઈ આપતકાળ આવી જાય તો એમણે એક જગ્યાએ રહેવું. બાકી ચોમાસા સિવાય અને આપતકાળ સિવાય સંન્યાસીએ એક જગ્યાએ રહેવું નહીં. ચલતે રહો, ફિરતે રહો. બોલો, સાધુ સંતો ફરતા ભલા. સંન્યાસીએ સ્વધર્મનિષ્ઠ કોઈ બ્રાહ્મણને ઘેર દિવસમાં એક જ વાર, એમાં પરિમિત ભિક્ષા લેવી, વધારે લેવી નહીં. આવી તેમની ભિક્ષા અંગેની રીત છે. જે સંન્યાસી થયા હોય તેણે પણ ભગવાનના એકાદશી આદિ જે વ્રત તેને વિધિ પ્રમાણે કરવા. તેમજ સંન્યાસીએ મન તથા ઇન્દ્રિયોને જીતીને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યને પાળવું. જોકે વાનપ્રસ્થ અને સંન્યાસ આ બે આશ્રમ મેં કયા તમને એના ધર્મ કયા બધું માં કહ્યું, તેના નિયમ ને બધું આ બધી વાત છે, પણ માં તે બે આશ્રમ કળિયુગમાં રાખવા પાળવા ઘણા કઠણ છે. એટલે મોટા મોટા સમર્થ ઋષિ મુનિઓએ પણ તે બંને આશ્રમ કળિયુગમાં ગ્રહણ કરવા નહીં એમ નિષેધ કર્યો છે. માં આ તો આપણા શાસ્ત્ર પુરાણો બધું લખ્યું છે એટલે મેં કીધું. બાકી અત્યારે આ બે આશ્રમ કરવાના નથી, ખાલી શાસ્ત્રમાં લખેલા છે એટલે એના વાંચવાના, એના ધર્મ વાંચવાના, સમજવાના અને પછી ઉડાડી દેવાના છેલ્લે ડિલેટ, સમજાણો. પણ હવે પ્રશ્ન ઊભો એ થયો કે આ બે આશ્રમ ઉડાડી દીધા તો હવે કોઈને ત્રીજી ઉંમરે ભજન કરવું હોય તો શું કરવું? તમે આ સંન્યાસને વાનપ્રસ્થ કાઢી નહીં ગયા તો કરવું હું? તો કે છે, એટલા માટે વૈરાગ્યવાળો બ્રહ્મચારી અથવા બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યવર્ણના વૈરાગ્યવાળા ગ્રસ્ત પુરુષે શું કરવું તે વાત કરું છું. હે માતા, હું હવે તે અંગે કહું છું, તેને તમે સાંભળો. વૈરાગ્ય કો પાયે બ્રહ્મચારી ગ્રસ્ત યહ વાસુદેવ રહાયે તાકી મહાદીક્ષા તેહી ગ્રહણ કરી કે તેહી વૈષ્ણવ જો હોવે તેહુ વૈષ્ણવ હોય કે એહી આપકે આશ્રમ મે રહે. વૈરાગવાળા બ્રહ્મચારીએ અને વૈરાગ્યયુક્ત ત્રણ વર્ણના ગ્રસ્તે વાસુદેવીએ મહાદીક્ષા ગ્રહણ કરવી અને વૈષ્ણવ થવું, પછી તે વૈષ્ણવે પોતાના આશ્રમમાં રહેવું. લ્યો આ ઉપાય એવો. હવે વાનપ્રસ્થ અને સંન્યાસની ઉંમરનાને માર્ગ બતાવવા કરતાંય કળિયુગમાં કોઈ પણને ભજન કરવું હોય એનો લાગઠ માર્ગ બતાવવા માંડ્યા વૈરાગવાળા બ્રહ્મચારીએ. પહેલો આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ, એમાંથી જ વૈરાગ થઈ ગયો. હાલો વેદાધ્યન ભણીને તૈયાર થયો અને વૈરાગ થયો અને ગ્રસ્ત ન જ થવું, આ એક. અને વૈરાગયુક્ત ત્રણ વર્ણના ગ્રસ્ત, હવે ત્રીજી ઉંમરે એને વૈરાગ થયો એવા જે ગ્રસ્ત, આ બે જણા, આ બધાએ વાસુદેવીએ મહાદીક્ષા ગ્રહણ કરવી. જો આમાંથી આપણો આ સાધુનો આશ્રમ ઊભો થયો. સંન્યાસ આશ્રમ વાનપ્રસ્થ ઉડાડી નાખ્યા પછી આ ભગવદ્ દીક્ષા અને સાધુ આશ્રમ પ્રગટ થયો. મહાદીક્ષા ગ્રહણ કરવી અને વૈષ્ણવ થવું, પછી તે વૈષ્ણવે પોતાના આશ્રમમાં રહેવું. જોયું આશ્રમ તામે રહી કે તેહા અષ્ટ પ્રકાર બ્રહ્મચર્ય એહા વ્રત તાકો દઢ રખી કે તે હું શ્રી હરિ તિનકુ ભજે નિત એહું. પોતાના આશ્રમમાં રહેતા તે વૈષ્ણવે અષ્ટ પ્રકારે સ્ત્રીના ત્યાગરૂપ બ્રહ્મચર્યવ્રતનું દઢપણે પાલન કરવું અને નિત્ય શ્રી ભગવાનનું ભજન કરવું. અથવા તે બ્રહ્મચારીએ અને ગ્રહસ્થે પોતાના ઘરનો ત્યાગ કરીને સાધુઓના મંડળમાં રહેવું અને સાધુની સેવા કરવી. ચાલો કદાચ સાધુ ન થવું હોય તો સમર્પિત થઈ જવું, મંડળમાં રહેવું અને સાધુની સેવા કરવી. કેમ લાગ્યું, રસ્તો બરાબર કાઢ્યો કે નહીં? હા, અને એક વાત હવે વધારે કરી એ મારે તમને ચોપાઈમાં ગાઈને કહેવી છે કે એમણે સાધુ ન થવું હોય, મહાદીક્ષા ન લેવી હોય તો કાંઈ નહીં, એવા સંતોના મંડળ ભેળા જઈને રહેવું, એમની રજા લઈને કે મને રાખશો, મારી પણ અહીંયા ખીચડીની વ્યવસ્થા ઓટલા રોટલાની ગોદરાની થાહે. તો પેલા કે હા ભાઈ કાંઈ વાંધો નહીં, આ બધું છે ને તમે ઈ રહ્યો, એકથી દો ભલા, દોથી ચાર, ચારથી બાર ને અઢાર ને બહેન તણી છે, વાંધો નહીં. હા હા, 500,000 કોઈ બાદ નહીં, આવી જાઓ, થશે થશે એમ કેન રાખે તો આપણે રહેવું. પણ એક ભલામણી કરી બહુ સમજવા જેવી, ત્યાગી સંત કે જૈસે સ્વભાવા, પો
સાહસ હોય કરસો ત્યાગી સ્વભાવ રખી કે કૃષ્ણકુ ભજે હું વાવું જેણે જેણે સાધુના મંડળમાં જઈને રહેવું હોય તેણે ત્યાગી સંતના જેવો સ્વભાવ કરવો, તો જ એને પેલું રહેવાય ને. ત્યાગી સંત કે જૈસે સ્વભાવ કરી કે, એના જેવો સ્વભાવ કરીને જાવું કે, અને ખૂબ જ પ્રેમભાવથી શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન કરવું, સાધુ સંતોની સેવા કરવી. પૂર્વે જેમ જળભરત વર્તતા હતા તેવા ભાગવત પરમહંસ થઈને રહેવું, ભલે દીક્ષા મહાદીક્ષા ન લ્યો પણ એની જેમ જ નિર્માનીપણે રહેવું. પછી વટના કટકાના વાતની વાતે ખીજાઈ જાય ને ગરમ થઈ જાય અને કોઈ કહે તો પાછા બોલી કે મેં ક્યાં સાધુની દીક્ષા લીધી. અરે ભાઈ, તમે સાધુના મંડળ ભેગા રહ્યા છો એટલે સાધુ જેવો તમારે પણ સ્વભાવ કરવો જોઈએ, એવા જ તમારે નિસ્વાદી રહેવું જોઈએ, એવા જ સાદુ રહેવું જોઈએ, એવા જ ક્રોધ વિનાના રહેવું જોઈએ, એવું જ મનગમતું પડ્યું મૂકીને રહેવું જોઈએ. ત્યાગી સાધુના જેવો સ્વભાવ રાખો અને શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન કરવું, ભગવાનમાં પોતાનું મન રાખીને તેમની રીતે રહેવું, સંત મંડળની રીતે રહેવું. લ્યો, આ સમર્પિતોના ધર્મ એવા. ત્યાગી થયા પછી આત્મકલ્યાણ માટે તત્પર રહે જે સાધુને માર્ગે ચાલ્યો હોય તેણે કાષ્ઠ ધાતુ કે ચિત્રામણની નારીની પ્રતિમા ચિત્ર કે પૂતળીને જાણીને અડવું નહીં, તેમ જોવી પણ નહીં, સોનું ઇત્યાદિ ધનનો બધી રીતે ત્યાગ કરવો. હવે સાધુના ધર્મ શરૂ થઈ ગયા, સમર્પિતના પૂરા થયા, ત્યાગી થયા પછી. એટલે સાધુ, ત્યાગી સાધુએ આત્મકલ્યાણ માટે તત્પર રહેવું. સાધુને માર્ગે ચાલ્યો છે, સાધુ થયો છે, અથવા તો સાધુને માર્ગે ચાલ્યો, પાળો થયો, મુમુક્ષુ થયો, સાધક થયો કે ન્યુ મુમુક્ષુ જ હોય, પણ એ ત્યાગીને માર્ગે ચાલ્યો એટલે એણે ધાતુ કે ચિત્રામણની નારીની પ્રતિમાને જાણીને અડવું નહીં. ચિત્ર હોય કે પૂતળું હોય, સમજાણું, જાણીને અડવું નહીં, તેમજ જોવી પણ નહીં જાણીને. બોલો, છાપા વગેરેમાં એ બધે આ ધંધો ન કરવો, નહીંતર ઉપાધિ પછી થાય, અંતર આત્મામાં સુતેલી વાસના પછી દુઃખ બહુ દે. સોનું ઇત્યાદિ ધનનો બધી રીતે ત્યાગ કરવાઓ. એટલે આમ કીધું, ત્યાગી થયા પછી આ બધું જ પાળવાનું રહ્યું. ત્રિયાયું ત્રિયા કે આધીના એસે કામી પુરુષ હી દીના તાકે સમાગમ બિન જોવું મુક્ત એસે પુરુષ કુ સોવું. નિશ્ચય કરી કે બંધન રહિતા ત્યાગી રહત તેહી કરી ડરિતા જ્ઞાન ભક્તિ તપ યોગ ત્યાગા સત્શાસ્ત્ર તામે અનુરાગા એ આદિક શુભ ગુણ જો જીતને રહે જોવું ત્રિયાયું કે પ્રસંગ સે વ્યર્થ હોવું જાવત સોવું. આટલું બધું નારીના પ્રસંગથી વ્યર્થ થઈ જાય છે. આટલું બધું કયું કયું? સ્ત્રી અને સ્ત્રીની વાસનાવાળો એવો કામી પુરુષ, આનો પ્રસંગ થાય, એનો સંસર્ગ થાય, તો એક ભગવાનને જ બંધન કરતો નથી આનો પ્રસંગ, તે સિવાય તો મોટા મોટા મુક્ત પુરુષને પણ તે બંધન કરે છે. એટલા માટે ત્યાગી સાચોએ તે બેના સંપર્કથી ડરતા રહેવું, સ્ત્રી અને સ્ત્રીને આધીન પુરુષ આ બેના સંપર્કથી ડરવું, કેમ જે એનો સંપર્ક સંગ પરમેશ્વરને નડે નહીં, બાકી બધા નડે. જ્ઞાન ભક્તિ તપ યોગ ત્યાગ અને સશાસ્ત્રમાં અનુરાગ, ભગવાનમાં વિશ્વાસ નિષ્ઠા કે પ્રેમ, આવા શુભ ગુણ જે હોય તે બધા જ સ્ત્રીના પ્રસંગથી વ્યર્થ થઈ જાય છે. બધાય સાપ શુભ ગુણ માત્રને બાળીને ખાક કરી નાખે નારી અને નારી આધીન નરના પ્રસંગ માટે આઘા રહેવું. બસ આટલા જ કારણથી જે ત્યાગી સાધુ હોય તેને જેમ સર્પથી માણસ ડરે છે તેમ સ્ત્રીઓથી ડરતા રહેવું. સમાધિનિષ્ઠ એવા કોઈ ત્યાગી સાધુ સમાધિનિષ્ઠ હોય તો પણ તેને પણ સ્ત્રીના સંસર્ગથી દૂર રહેવું તો બીજાની તો વાત જ શું કેવી કે લ્યો. કામ લોભરુ ક્રોધ માન માયિક પદાર્થ મહી સ્નેહ રહાયે જોધ રસા સ્વાદ આસક્તિ યહ. કામ ક્રોધ લોભ માન માયિક પદાર્થમાં સ્નેહ અને રસાસ્વાદમાં આસક્તિ એ છ જે દોષ કહેવાય છે તે નરકમાં જવાના દરવાજા છે. એક કામ, બીજો લોભ, ત્રીજો ક્રોધ, ચોથો માન, પાંચમો માયિક પદાર્થમાં સ્નેહ અને છઠ્ઠો રસાસ્વાદ. ષડ રીપુ કહેવાય છે આને. નરકમાં જવાના છ દરવાજા, ઠીક પડે એ દરવાજે જ જાઓ. સમજાણું, કામને દરવાજે જ ન જવું હોય લોભને દરવાજે જ જાઓ ને, વ્યવસ્થા છે જ. લોભને દરવાજે જ ન જવું હોય ક્રોધનો દરવાજો લ્યો, જરી ક્રોધ રાખીને નેચી જાઓ. માનને દરવાજેથી જાઓ, માનનું અંગ જરાક રાખો. માનનું અંગ ન હોય તો માયિક પદાર્થમાં જરાક સ્નેહ રાખો. એ ન હોય તો રસાસ્વાદને દરવાજેથી વ્યાજાઓ. નરકમાં જવાના તો ઘણા દરવાજા છે. હે તો છો યહ દોષ કહે જો યે હા નરક મે જાવે કા દ્વાર હે તે હા તેહી કારણ કરી કે જો હું ત્યાગી સાધુ જીતને સોઉં સો યહ દોષ કે કરે ત્યાગા હરી તિન મે હોવે અનુરાગા અષ્ટ પ્રકાર બ્રહ્મચર્ય જે હા વ્રત તાકુદ્ર પાલે સ્નેહા. એટલા માટે જે ત્યાગી સાધુ હોય તેમણે તે છયે દોષોનો ત્યાગ કરવો અને પછી જ ભગવાનમાં પ્રેમ અનુરાગ થઈ શકે છે. વળી અષ્ટ પ્રકારે જે બ્રહ્મચર્ય તેને દ્રઢતાથી પાળવું અને તેમાં સ્નેહભાવ રાખવો. ચોખ્ખી વાત કરી નાખી કે આ છ શત્રુને જીત્યા વગર ભગવાનમાં સ્નેહ થઈ શકતો નથી. માટે આ છ શત્રુને સાધુ સંતોએ જીતવા, બધાએ જીતવા, ભગવાનમાં એ જ જેને જેને કરવું હોય ને એને બધાએ, તો ભગવાનમાં અતિશય પ્રેમ થાય. પોતાના ઇન્દ્રિયોના સમુદાયને જીતવો અને પ્રેમ ભાવથી ભગવાનની નવ પ્રકારની ભક્તિને હંમેશા આનંદમાં રહીને કરતા રહેવું આ સાધુનો પરમ ધર્મ છે. ભગવાનના ભક્તે ભગવાનની સેવા વિનાની ચાર પ્રકારની મુક્તિને પણ ક્યારેય ઈચ્છવી નહીં. અને સેવામાં રૂચિ રાખવી. કૈવલ્ય મોક્ષરૂપ જે અક્ષરબ્રહ્મ કહેવાય છે તેમાં લીન થવું તેને પણ ભગવાનનો ભક્ત ક્યારે ઈચ્છે નહીં. ચાર પ્રકારની મુક્તિ ને પાંચમી એકત્વ, અક્ષરબ્રહ્મમાં લીન થઈ જવું નહીં, ભગવાનની મૂર્તિને જ પામવું. આમ ભગવાનના ભક્તએ ભગવાનની સેવામાં જોડાવું, ભગવાનની મૂર્તિમાં જોડાવું, બીજે ક્યાંય જોડાવું નહીં. આ ખાસ ધ્યાન રાખવું. ભક્ત જો અક્ષરબ્રહ્મમાં લીન થવાનું ચાહે તો એમ આવ્યો જાય, સમજાણું. પણ ભગવાનનો ભક્ત તો અક્ષરબ્રહ્મમાં લીન થવાનું ચાહતો નથી, એ તો પરમેશ્વરની સાકાર દિવ્ય અલૌકિક મૂર્તિને ચાહે છે અને મૂર્તિમાં જોડાવાનું પસંદ કરે છે. અરે ભાઈ, ભગવાનનો ભક્ત જો અક્ષરબ્રહ્મ જેવા અક્ષરબ્રહ્મમાં લીન થવાનું ન ઈચ્છતો હોય તો પછી તે લૌકિક તુચ્છ સુખને તો ક્યાંથી ઈચ્છે, એને તો ક્યાંથી ચાહે. ત્યાગી તો એને કહેવાય કે જેવો ભગવાનની સેવા સિવાય અન્ય પદાર્થોની વાસનાને મૂળોમાંથી ઉખેડી નાખે, એના મૂળિયા ઉખાડવા હંમેશા તત્પર રહે અને વાસનાને નિર્મૂળ કરવામાં નિરંતર ઉદ્યમ કરતો રહે, આનું નામ ત્યાગી સાધુ. ત્યાગી સાધુનો એક જ ધર્મ, વાસનાને મૂળિયામાંથી ઉખાડવાને માટે કાયમ તત્પર રહેવું. અને પછી કહે છે કે કામ ક્રોધ અને લોભ આદિ જે અંતઃશત્રુઓ છે તે ઘણા અજય અને અટળ એવા છે. અટળ એવા નથી, જેણે બ્રહ્મા ઇત્યાદિ મોટા દેવોને પણ માર્યા હરાવ્યા છે. સંતોએ એ રીતનું વર્તન રાખવું જોઈએ કે તે અંતઃશત્રુઓને પ્રવેશવાનું કોઈ દ્વાર જ મળે નહીં. જીવન જ એવું વ્યવસ્થિત ગોઠવી નાખવું, નીતિ નિયમ દૈનિક ક્રમ, બેઠક ઉઠક, કાર્યક્રમ પ્રોગ્રામ બધું એવું ગોઠવવું કે ઓલ્યાને ક્યારેય પ્રવેશવાની જગ્યા જ ન મળે. બોલો, એવી પોલ રાખવી જ નહીં કે અંતઃશત્રુઓને ચાન્સ મળે. ખબર જ પડી જવી પડે સંતોને કે અહીંથી એને ચાન્સ મળે તો બસ એ દરવાજો જ બંધ રાખવાનો. હે, એ જોવું નહીં, એ જાણવું નહીં, ખોટી જિજ્ઞાસાથી પણ એને ક્યારેય અપનાવવું નહીં. હા, ને જાવું નહીં, ને બેહવું નહીં, એનો સંગ કરવો નહીં, એટલે પૂરું દરવાજા બંધ, આપણામાં ન આવી શકે એ શત્રુઓ. અને ભગવાનને રાજી કરવાનું જ એક તાન રહેવું જોઈએ સાધુ સંતોને, બીજું કોઈ તાન ન રાખવું. અસત અશુભ એવા દેશ કાળ ક્રિયા સંગ અને શાસ્ત્ર તેનો સંતોએ ત્યાગ કરવો, કે જે અશુભ દેશ વગેરે ઘણા અનાદિ જૂના છે. પણ જૂનું એટલું હોનું માનીને એને સ્વીકારવા નહીં. અશુભ દેશાદિકનો ત્યાગ કરવો. સત દેશાદિક એસે હિ તાકુ તત્પર સંત, મોક્ષ હિત આસરત રહે સાચે સંત કહંત. પોતાના મોક્ષને માટે શુભ દેશકાળ ક્રિયા અને સંગ ઇત્યાદિકને આશરે રહેવામાં જે તત્પર રહે છે તે જ સાચો સાધુ કહેવાય છે. સાચો સાધુ ક્યારેય ભૂંડા દેશકાળાદિકનું સેવન કરે જ નહીં. બોલો, આગો જ રહે નેથી. પૂર્વે સત્પુરુષો જે સન્માર્ગ ઉપર ચાલ્યા હતા એ જ સન્માર્ગ ઉપર આજે પણ સાચા સંતોએ ચાલવું જોઈએ. પૂર્વે જે સાધુ સંતોએ રીત રાખી હતી અને એ રીતથી એવો ભગવાનને પામ્યા હતા એ જ રીત આપણે રાખવી જોઈએ. ઉપર જે વર્ણો અને આશ્રમોના ધર્મ કયા છે તેમાં જેને જેટલો ભંગ થાય તેણે તે અંગે ધર્મશાસ્ત્રમાં જોઈને તે ધર્મભંગનું પ્રાયચિત કરવું જોઈએ, અને તે પ્રાયચિત કરવામાં આવે તો જ ચાર વર્ણ અને ચાર આશ્રમના ધર્મને બાદ આવે, નહીંતર બાદ આવે ભાઈ. લ્યો, ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પુરમાં શ્રી હરિએ ભક્તિ માતા આગળ વર્ણાશ્રમ ધર્મનું નિરૂપણ કર્યું. એ નામે 57મો તરંગ પ્રાપ્ત થયો. ગ્રહસ્થના ધર્મ આવ્યા, વાનપ્રસ્થના આવ્યા, સંન્યાસીના આવ્યા, અને પછી જે સંન્યાસ અને વાનપ્રસ્થ આશ્રમ નથી રાખવાના એના વિકલ્પમાં સમજાણું 5મો જે વૈષ્ણવ ત્યાગ આશ્રમ એની વાત આવી. તો મહાદીક્ષા લઈને સાધુ થઈને સાધુના મંડળમાં રહીને ભરું ભજન કરવા એમ કરીને સાધુ સંતોને કેમ રહેવું એની રીતને ધર્મ બતાવ્યા. અને જેણે મહાદીક્ષા લઈને સાધુ ન થવું હોય અને વાનપ્રસ્થ અને સંન્યાસીની જગ્યાએ કાંઈક બીજો ઉપાય ઈચ્છતા હોય તો તેણે એવા સાધુ સંતોના મંડળમાં સમર્પિત થઈને રહેવું, અને એનાય ધર્મ આવ્યા કે એણે સાધુ સંતોના સ્વભાવ જેવા સ્વભાવ રાખીને રહેવું, એમને સુખરૂપ થવું ને સેવા કરવી. આમ આજ તો બધી બહુ ઉપયોગી ને હારી હારી વાતો આવી. આમાં ઘણી આપણા કલ્યાણ માટે આપણા કામની જે જે હોય તે આપણે હવે હવની રાખી લેવી. કોકની કોક રાખે ને કોકની કોક રાખે તો બહુ ડખો થાય. માટે જેની કામની જે હોય તેણે તે જ વાતને ગ્રહણ કરીને જીવન સુધારવા તત્પર રહેવું. બોલો, સહજાનંદ સ્વામી મહારાજની જય.